મહારાજ કે આમ જયારે સમજાશે ત્યારે વિષયનો માર્ગ બંધ થશે અને કામાદિક જીતાશે. આ જ કામાદિક જીતવાનો દ્રઢ ઉપાય છે. પણ એ વિના એકલા ઉપવાસ કરીને કામાદિક નો પરાજય નહીં થાય. અને આ વાત ગોપાળન સ્વામી પણ વાતમ લખી, ભક્તજનો બધા શાસ્ત્રોને સાંખ્ય આપીશ, એનું કારણ છે આ વાત કોઈ સામાન્ય નથી. આ વાત કેવી એ સામાન્ય નથી, એટલા માટે સામાન્ય નથી, આ બધાને પચે એમ નથી, એટલું પ્રમાણ આપી આપી વચનામૃતના સમયની વાતોનો પ્રમાણ આપી આપીને કહું છું. જેને શંકા જાય એ વાતો વાંચી લેજો, વચનામૃત વાંચી લેજો. સ્વામી વાતોમાં લખ્યું કે પુરુષોત્તમ નારાયણના સ્વરૂપને સમજ્યા વિના કોઈ આખી જિંદગી ધારણા પારણા કરે, ગોપાલ સ્વામી વાતો વાંચજો, આખી જિંદગી ધારણા પારણા વ્રત કરે તો એના ટાળા કામાદિક નહીં ટળે, એમ સ્વામીના શબ્દો છે. જે દિવસે આ સ્વરૂપને ઓળખ્યા પછી મંડશે તે દિવસે એને કોઈ વાતની કચાશ રહેશે નહીં. અને આ જ વાત મહારાજે પ્રથમના 38માં વચનામૃતમાં લખી. મહારાજ કે મેં જાદા ઉપવાસ કરો એમ નથી કહેતા, જાદા ઉપવાસ કરો એમ તમને નથી કહેતા, પણ આ વાત સમજાય છે, આ વાત સમજાઈ જશે તે દાડે વાંધો રહેશે નહીં. આ જ વાત મહારાજ સારંગપુરના 4th વચનામૃતમાં લખી. મારે કે એક શબ્દે સમજો તો 1000 શબ્દે કરીને સમજો, જે દિવસે આત્માને આત્માની ચોખ્ખી વ્યક્તિ સમજાઈ જશે તે જ દિવસે જીવાત્મા કૃતાર્થ થશે. માટે ભગવાનના ભક્તો આ વાતને બહુ જ સમજવા પ્રયાસ કરે. અહીંયા મહારાજે ઇન્દ્રિયો અંતસ્કરણના વેપારમાંથી દૂર કરી અને જીવાત્માને રાજા બનાવવાની વાત કરી છે. જીવાત્મા રાજા કેમ બને? તો મહારાજ કે ઇન્દ્રિયોનો જે વેપાર છે એને બંધ કરે, ઇન્દ્રિયો દ્વારા આવતો વિષયના માર્ગને રૂંધે અને પુરુષોત્તમ નારનો કેફ હૃદયમાં ભરી દે. અને એકવાર કેફ ભરાઈ ગયા પછી બારના વિષય આપોઆપ બંધ થઈ જશે અને જીવ રાજા બની જશે અને જીવાત્માનું આત્યંતિક કલ્યાણ થશે. એવી રીતે મહારાજે ગરડા મધ્યના 2 વચનામૃતમાં વાત કરી. સહજાનંદ સ્વામી મહારાજ વચનામૃત મધ્યનું 3rd બે વચનામૃત આપણે સવારમાં સમજવાનો પ્રયાસ કર્યો હતો. વચનામૃત શાસ્ત્ર આપ બુદ્ધિથી સમજાય એવો ગ્રંથ નથી. ખુદ ભગવાન સ્વામિનારાયણ એ કાર્યમાં ભળે, એના મુક્તો ભળે તો જ આ ગ્રંથનું ગલિતાર્થ સમજાય તેમ છે. દુનિયાનો કોઈ પ્રકાંડ પંડિત આ વચનામૃતને સમજી ન શકે. આ વચનામૃત તો એ સમજી શકે જે એનો બને, જે એનો થાય એ વચનામૃતને સમજી શકે. આપણે જ્યારે એના થઈ જશું ત્યારે સહજમાં વચનામૃત સમજાશે. જેમ પિતા પોતાની ગુપ્તમાં ગુપ્ત મિલકત હોય એ પોતાના પુત્રને બતાવે છે, દીકરા આને આટલા આપ્યા છે, આને આટલા આપ્યા છે, આ બેંકમાં આટલું છે, આ બેંકમાં આટલું બેલેન્સ છે, ગમે તેટલું ગુપ્ત ધન હોય દ્રવ્ય હોય તો દીકરાને બતાવે છે. એમ આપણે ભગવાન સ્વામિનારાયણના સંતાન જ્યારે બનશું ત્યારે મહારાજનું ઉડાણભર્યું રહસ્ય એ આપણને સમજાશે, આપણા હાથમાં આવશે. બહુ સાચું કહું છું. જ્યાં એમ વિચાર આવે કે મારે આ વચનામૃતની કથા કરવાની છે તો મનમાં એમ થાય કેમ કહીશ, પણ જ્યાં એમ વિચાર થાય કે મારે ક્યાં કહેવાનું છે, મહારાજને કહેવાનું છે, તો હળવાશ અનુભવાય છે. આજ સુધીમાં જેટલી પારાયણો કરી, બહુ સાચું તમને કહું, એ ગમે તેટલું મોટું આયોજન હોય, 25,000 કે 50,000 માણસો સાંભળવા આવેલા હોય, પણ અમે જ્યારે કથા કરવા જતા હોઈએ પહેલાં અમારે જોવું નથી પડતું કે આમાં શું લખ્યું હશે, પણ વચનામૃત એવો ગ્રંથ છે, વારંવાર મનમાં એમ થાય કે રખે ને આમાં શું કહેવા મહારાજ માગતા હશે. વ્યાસપીઠ ઉપર બેસીને પ્રાર્થના કેવળ થાય એમ નહીં, વચનામૃત ખોલતા મહારાજને પ્રાર્થના કરવી પડે કે મહારાજ જોજો, તમારું રહસ્ય અમને સમજાય, આપનું સ્વરૂપ અમને સમજાય, આપનો ગલિતાર્થ અમને સમજાય, મહારાજ અમે તમને પામી શકીએ, બસ અમારે જોઈએ છે શું બીજું, અને ભગવાનના ભક્તને ભગવાન સિવાય બીજું કાંઈ ન જોઈએ, ભગવાન સિવાય બીજું કંઈ પણ ઈચ્છે એને તો સકામ ભક્ત જાણવો, ભગવાન સિવાય કાંઈ ન જોઈએ. તો મહારાજને પહેલી જ આપણે પ્રાર્થના કરીએ, મહારાજ અમારે તમારા સિવાય બીજું કાંઈ જોતું નથી, તમારી મૂર્તિ વિના મહારાજ અમને બીજું આપશો માં, એ મહારાજના ચરણાદિમાં પ્રાર્થના કરી અને મધ્યના ત્રીજા વચનને સમજવાનો આપણે પ્રયાસ કરીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1878ના શ્રાવણ સુધી ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ ચાંકડા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પોતાની આગળ પરમહંસ જાન મૃદંગ લઈને કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજ નેત્રકમળની સાને કરીને સૌને છાના રાખીને બોલ્યા છે, મોટેરા મોટેરા પરમહંસ હો તે આગળ આવો, વાત કરવી છે. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાનને ભજતા હોય તેને મોટી પદવી પામ્યાના બે ઉપાય છે અને પડ્યાના બે ઉપાય છે તે કહીએ છીએ જે. એક તો રસિક માર્ગે કરીને ભગવાનની ભક્તિ કરવી અને બીજો આત્મજ્ઞાન, એ બે મોટે પામ્યાના પણ માર્ગ છે અને પડ્યાના પણ છે. તેમાં રસિક માર્ગે તો હજારો અને લાખો પડી ગયા છે અને ભગવાનને તો કોઈક પામ્યો હશે, અને મોટા મોટા આચાર્ય થયા તેણે પણ રસિક માર્ગે કરીને ભક્તિ કરાવી છે પણ તેમાં બગાડ ઘણાને થયો છે, અને સારું તો કોઈકનું થયું છે, કારણ કે રસિકપણે કરીને જ્યારે ભગવાનનું વર્ણન કરે ત્યારે ભગવાન વેણુ રાધિકાજી તથા લક્ષ્મીજી તથા તેની સખીઓ તેનું પણ વર્ણન આવે, અને જ્યારે સ્ત્રીઓનું વર્ણન આવે ત્યારે તો તેના અંગો અંગનું વર્ણન થાય, ત્યારે વર્ણનના કરનારનું મન નિર્વિકાર કેમ રહે, અને ઇન્દ્રિયોનો તો એ જ સ્વભાવ છે જે સારો વિષય હોય તે ઉપર જ પ્રીતિ હોય, અને રાધિકાજી લક્ષ્મીજી તેના જેવું તો ત્રિલોકીમાં કોઈ સ્ત્રીનું રૂપ હોય નહીં, અને એના જેવી કોઈની બોલી પણ મીઠી ન હોય, અને એના દેહનો સુગંધ પણ અતિશય હોય, માટે એવા રૂપને દેખીને અથવા સાંભળીને કયે પ્રકારે મોહ ન થાય, એ તો થાય જ, અને લેશ માત્ર જો મન વિકાર પામે તો તે કલ્યાણના માર્ગમાંથી પડ્યો, માટે રસિકની રીતે જે ભગવાનને ભજે તેને તો મોટું વિઘ્ન છે, અને બ્રહ્મ જ્ઞાનમાં તો આવી રીતે અવળું સમજાય છે, જે બ્રહ્મ છે તે જ પ્રકૃતિ પુરુષ રૂપે થાય છે, અને પછી તે જ બ્રહ્મ બ્રહ્મા વિષ્ણુ શિવ રૂપે થાય છે, ને પછી તે જ બ્રહ્મ સ્થાવર જંગમ રૂપે થાય છે, અને તે સ્થાવર જંગ રૂપે જે આકાર તેને વિશે રહ્યા જે જીવ તે રૂપે પણ બ્રહ્મ થાય છે. એવી રીતે બ્રહ્મ જ્ઞાનને અવળું સમજીને પછી સમજનારો પોતાના જીવને પણ ભગવાન જાણે છે, ત્યારે એમ સમજનારને ઉપાસનાનો ભંગ થયો, માટે એ પણ ભગવાનના માર્ગ થકી પડ્યો. એવી રીતે બ્રહ્મ જ્ઞાનમાં પણ ઉપાસનાનું ખંડન થાય એ મોટું વિઘ્ન છે, કારણ કે સમજી સમજીને સર્વના કારણ અને સર્વના સ્વામી એવા જે ભગવાન તેનું જ ખંડન થયું,
માટે એમ સમજનારો પણ કલ્યાણના માર્ગથી પીડ્યો જાણવો, અને એ બે માર્ગ છે તે કલ્યાણના છે, અને એ બેમાં વિઘ્ન પણ અતિશય મોટા છે. માટે જે કલ્યાણ નિશ્ચિતો હોય તેને કેમ કરવું એ પ્રશ્ન છે, તેનો ઉત્તર કરો. અત્યાર સુધી પ્રશ્ન ચાલ્યો, મહારાજ કે બે માર્ગ એવા છે જે માર્ગમાં જીવનું કલ્યાણ થાય છે, અને જરાક આડોળું જો સમજે તો બંને માર્ગમાં મોક્ષ બગડી પણ જાય છે. એક મહારાજ કે રસિક માર્ગ અને બીજો આત્મજ્ઞાનનો માર્ગ. રસિક માર્ગમાં શું થાય છે તો કે રસિક ભક્તિની અંદર પરમાત્માના વર્ણનની સાથે સાથે રાધિકાજીનું વર્ણન હોય, લક્ષ્મીજીનું વર્ણન હોય, ઉપરાંત અનેક ભક્ત નારીનું અતિશય પરમાત્માની સાથે ઓતપ્રોતપણાનું વર્ણન હોય, અને એ વર્ણનને સાંભળ્યા પછી માણસની મતિ સ્થિર રહેતી નથી. કારણ કે વર્ષોથી નહીં પણ જન્મોથી આપણી ઇન્દ્રિય અંતઃકરણનો ઢાળો વિષય બાજુ છે. અમારા સૌરાષ્ટ્રમાં એવું કે કાગડો હોય ને, કાગડો એ વાઠું જ ગોતે એમ, સમજ્યા? માર્ગ ખોટો નથી, બરાબર ભગવાનના ભક્તો સમજે, માર્ગ ખોટો નથી, પણ જીવાત્માને ગોતવાની વસ્તુ જે છે એની જે વૃત્તિ છે એ ખોટી છે. રસિક માર્ગની અંદર પરમાત્માની સ્વરૂપ છે જ, મૂર્તિ છે જ, ભગવાનની મૂર્તિ વિના વાત નથી, પણ જીવાત્મા પરમાત્માને નહીં પકડતા, પરમાત્માની સામું નહીં જોતા, એની સાથે આવેલ લક્ષ્મીજી અને રાધિકાજી એને પણ દિવ્ય નહીં માનતા, અનેક જે વર્ણન આવે છે એની બાજુ એની વૃત્તિ જાય છે, અને સંપૂર્ણ એને માયિક ભાવ પ્રગટ થાય છે, અને મતલબે એનું મન વિકારને પામે છે. તમને અનુભવ ન હોય પણ આપણે ઇન્ડિયામાં ગાયો ને ભેંસો બધું રાખે માણસો, કાગડો હોય ને એ વાઠું ગોતે, વાઠું જો ન મળે તો આવમાં ઈતડી થાય, ઈતડી એને તોડે, ઈ જ આવમાં દૂધ રહ્યું છે, સમજાય છે? પણ કાગડાને કોઈ દી દૂધનો સ્વાદ હોય નહીં, એને ઈતડીમાં જ મોજ હોય. એમ જીવાત્માની વૃત્તિને હંમેશા માયિક પદાર્થમાં જ મોજા આવવાની, માયિક સંકલ્પમાં જ મોજા આવવાની, કારણ કે ઇન્દ્રિય અંતસ્કરણ તમામ માયિક છે. માયિકને માયિક જ દેખાય. સૌરાષ્ટ્રમાં એક કહેવત છે, જેને કમળો થયો હોય એને બધું પીળું જ દેખાય. એમ જેણે પુરુષોત્તમ નારાયણનો મહિમા સમજી અને એના સંતો ભક્તોનો સમાગમ કરી અને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત નથી કરી, એ જ્યાં જ્યાં જોશે, એની જ્યાં જ્યાં દ્રષ્ટિ પડશે ત્યાં ત્યાં એને માયિક વસ્તુ જ દેખાશે, અને મતલબે પરમાત્માની સાથે સંબંધ જેમને રહેલો છે, અમાયિક તત્વને પામેલા એવા ભગવાનના ભક્ત નારી હશે તો એમની વિશે પણ એને માયિક ભાવ જ પ્રગટશે. અને મતલબે એમની વિશે કૂડો ઘાટ કરશે. અને મહારાજ કે ભગવાનના ભક્તની પ્રત્યે, સ્ત્રી ભક્તની પ્રત્યે આગળ જ કહેશે, કૂડો ઘાટ કલ્પે તેનો મહાન પાપ લાગે છે, બહુ મોટું પાપ લાગે મહારાજ. અખંડ રસિક ભક્તની અંદર અખંડ પરમાત્માના સંબંધની સાથે એમની સાથે એકત્વપણાને પામેલ નારી ભક્તની કથા હોવાની હોવાની ને હોવાની. કેવળ કથા એટલું નહીં, રસિક કથા હોવાની. બરાબર યાદ રાખજો, રસિક કથા હોવાની. કેવળ કથા હજુ બાધ નહીં કરે. લાડુબા જીવબાની કથા તમે લો, રાજબાઈની કથા લો, તમને રંચ માત્ર બાધ નહીં કરે. પણ રસિક કથા જ્યારે આવશે, પરમાત્મા જે વખતે મનુષ્યના જેવું ચરિત્ર કરે, બરાબર યાદ રાખે, ભગવાન જ્યારે મનુષ્યના જેવું ચરિત્ર કરે અને રાજાની રીતે સ્ત્રી આદિકને પણ રાખે અને મનુષ્યને જેવું જ્યારે ચરિત્ર કરે ત્યારે ભલ ભલાની વૃત્તિની અંદર વિકાર પ્રગટે. બે પ્રકારનો વિકાર. એક વિકાર એવો પ્રગટે, પોતાને ખુદને ભોગ બુદ્ધિ જાગૃત થાય, એક વિકાર. અને બીજો વિકાર, પરમાત્માની વિશે દોષ બુદ્ધિ પ્રગટે. બે વિકાર છે. પોતાને ભોગ બુદ્ધિ પ્રાપ્ત થાય તોય મોક્ષ માર્ગ થકી પડી જાય, પરમાત્માને વિશે દોષ બુદ્ધિ પ્રગટે તોય પણ કલ્યાણના માર્ગ થકી પડી જાય. ઘણી ફેરું બની શકે ભોગ બુદ્ધિ ન પ્રગટે પણ દોષ બુદ્ધિ પ્રગટે. રસિક માર્ગ કેટલો બધો ગહન છે તમે કલ્પના તો કરો. આ સંપ્રદાયનો પ્રસિદ્ધ ઇતિહાસ. ગઢપુરની બાજુમાં આંબા છે, 5 કિલોમીટર દૂર રહેતા હતા ગઢાળે ગામ. કાયમ મહારાજ માટે દાતણ આપવા આવે, ચાલતા સવારના 5 વાગે તે ગઢપુર પહોંચી જાય. એક વાર મહારાજ જરાક મનુ ચરિત્ર કર્યું, અદીબાના ખભા પર જે હાથ મૂક્યો, અદીબાના ખભા પર જે હાથ મૂક્યો, આંબા શેઠનું આંડલું ફૂટી ગયું કો. અને મનમાં શું થયું, રખેનું ભૂલો તો નહીં પીડ્યો હોવ ને, આમને આમ કઈ આડોળો સંબંધ તો નહીં હોય ને. ભોગ બુદ્ધિ નહોતી પ્રગટિ. જો હું તમને કહું, બે વિકાર પ્રગટે, ભોગ બુદ્ધિ નહોતી પ્રગટિ, દોષ બુદ્ધિ પરઠે. આમ આંબા શેઠ સંપ્રદાયનો ઇતિહાસ બોલે ત્યાંથી પાછા વળી ગયા કો. એ રસિક માર્ગ છે. ભગવાનને વિશે દોષ પરઠે પછી કલ્યાણનું કેમ થાય કહો. એ તો સારું થયું પછી મુક્તાનંદ સ્વામી મહારાજ મોકલ્યા અને સ્વામી સમજાવ્યા. આંબા શેઠને હા પડી ગઈ, મહારાજની વિશે દિવ્ય ભાવ પરઠ્યો અને ફરી વાર પાછા આવ્યા. ભાગવતજીનો શ્રેષ્ઠ શ્રોતા પરીક્ષિત કહેવાય. પણ રાસ પંચાયતની કથા જે સાંભળી, રાસ પંચાયતની કથા સાંભળી અને ગોપીઓની સાથે કૃષ્ણ ભગવાને જ્યાં પાણીના ધરાની અંદર પ્રવેશ કર્યો, વસ્ત્ર ઉતરે, આ શબ્દ જ્યાં સાંભળ્યા, પરીક્ષિત બોલે, ગુરુદેવ કથા અટકાવો, પહેલા મારી શંકાનું સમાધાન કરો. કે જે ભગવાન આ પૃથ્વી પર ધર્મના સ્થાપન માટે પ્રગટ થયા, આવો ધર્મ કેમ આદર્યો. કે જો ભોગ બુદ્ધિ નહોતી પ્રગટી, દોષ બુદ્ધિ પ્રગટી. રાવણને ભોગ બુદ્ધિ પ્રગટી. માટે અહીંયા મહારાજ કહે છે, રસિક માર્ગે કરી અને હજારો પડી ચૂક્યા છે, હજારો પડી ચૂક્યા ભક્તજનો. આ સંપ્રદાયનું સર્વ કરતા શ્રેષ્ઠ પાસું તો એ છે, મહારાજે પરમાત્માની તમામ લીલા, એ પછી ગમે તેવી હોય તો દિવ્ય જ છે, પરંતુ મહારાજે લીલા જેવી કરી, સહજ દિવ્યતા દેખાય એમ, સહજ દિવ્યતા. તમે આખો સત્સંગીઓનો વાંચો, એક શ્લોક તમારે જાહેર સભામાં શ્લોકે શ્લોક વાંચો, છોડવાનો પડે કે રખેને કોઈને ઓળું પડશે. બીજા શાસ્ત્ર વાંચતા હોય તો વચ્ચે અડધું કાઢી નાખવું પડે, નતર જીવને પથ ન પડે. મારે સંપૂર્ણ નિર્ગુણ માર્ગને અનુસર્યા મહારાજ, સંપૂર્ણ નિર્ગુણ માર્ગને. મહારાજ કે રસિક માર્ગે, જે માર્ગે અમારો ભક્ત લપસી પડે એવો માર્ગ જ અમને મંજૂર નથી, એવો માર્ગ જ નથી ચલાવવા. મારે અમે જેમ ન્યારા છીએ મહારાજ કે એમ અમારે અમારી રીત પણ બધા કરતા ન્યારી ચલાવી છે. એટલે સ્વામી વાતોમ લખ્યું, સ્વામી કે બીજાએ તો રાસ બંધાવ્યા, આને રાસ તોડાવ્યા. અમારી રીત જગત થી ન્યારી મહારાજ કે ચલાવી છે. અમારો ભક્ત કોઈ હિસાબે આ વખતે માયાની પકડમાં ન આવે, માયાના પેચમાં ન આવે. એટલે નિષ્કળન સ્વામી કીધું ને, આ મૂર્તિ સર્વથી ન્યારી આચરજકારી, આ બધાએ કરતા ન્યારી મૂર્તિ, ન્યારી એનો માર્ગ ન્યારો આખો. મહારાજે જે પ્રથા ચલાવી એને ખાલી સમજીએ ને તોય મહારાજની મોટે આપણને હાથમાં આવી જાય એમ છે. કહો, આજે મેં ભક્તિ ચિંતામણી વાંચતા હતા, આમ સહજ સરસ પ્રસંગ આવી ગયો. જો મહારાજના પોતાના સ્વમુખના શબ્દો, પોતે કેટલા મોટા છે એની રીત કેટલી ન્યારી છે. ભક્તજનો, આ વખતે મહારાજ જો સર્વોપરી ન સમજાત એમ સમજો આપણા ભાઈ ફૂટી ગયા છે. જેના ભાગ્યનો સૂર્ય ઉદય થયો હોય અને શ્રીજી મહારાજ જેવા છે એવા સમજાઈ જાય. અને બીજા નંબરમાં મહારાજની જ્યારે મોટેપ આવે ત્યારે હૃદય આપણું ગદગદિત થવું જોઈએ. જેમ સૂર્ય ઉગે ત્યારે કમળ તમામ ખીલી ઉઠે, એમ ભગવાનનો ભક્ત કમળ છે, મહારાજ સૂર્ય છે. હૃદય ખીલી ઉઠવા જોઈએ. સૂર્ય ઉગે ને ત્યારે તો પોયણું બિડાઈ જાય, સમજાય છે, પોયણું બુડાઈ જાય. એને સૂરજ ઉગે એનો આનંદ ન હોય. મહારાજની મોટેપ આવે ને ત્યારે હૃદય ખીલે નહીં તો આપણે કમળ જેવા ન કહેવાય, પોયણા જેવા કહેવાય. ભગવાનનો ભક્ત કમળ જેવો થાય, મહારાજની મોટેપ સમજે. નિષ્કળન સમયની કલમે લખાણું પછી બોલ્યા, પ્રાણ જીવન તમે સાંભળ્યો સહુ જન, તમને જે મળી છે મૂર્તિ તેને નિગમ કહે નેતિ નેતિ. મહારાજ ખુદ બોલ્યા છે, તમે સાંભળ્યો સહુ જન, તમને જે મળી છે મૂર્તિ તેને નિગમ કહે નેતિ નેતિ. અતિ અપાર અક્ષરાતીત, અતિ અપાર. આમાંય મહારાજે એક કળા વાપરી છે, બહુ ઊંડો વિચાર કરો તો દેખાય. નિગમ કહે નેતિ નેતિ, મહારાજ પેલા આટલું જ બોલ્યા, કેમ થાય છે આ બધાને પથ પડે છે. નિગમ એટલે વેદ, નૈતિ નૈતિ કરીને વિરામ પામે છે એ મૂર્તિ તમને મળી છે, એટલું મહારાજ પેલા બોલ્યા. શું કામ બોલ્યા ખબર? પથ ન પડે ને તો ટકવું પડ્યામાં તો ઉપાસનાની વાત છે. બાકી નિગમ નીતિ નીતિ તો વિરાટ નારાયણને કહીને વિરામ પામે છે. પુરુષોત્તમ નારાયણ તો વ્યાત ન્યારી છે. પણ મહારાજ કડી બોલ્યા પછી કોઈને જરા કે વાંધો ન, મહારાજ આગળ બોલ્યા, અતિ અપાર અક્ષરાતીત. પછી આગળ ગયા કે તમને જે મૂર્તિ મળી અક્ષરને પણ અતીત છે, અતીત માને પામવી મુશ્કેલ છે, એનું સ્વરૂપ સમજવું મુશ્કેલ છે. પામવું મુશ્કેલ માને એ સ્વરૂપને સમજવું મુશ્કેલ છે. અને કોઈની તાકાત નથી, કોઈ એમ કહી શકે હું પુરુષોત્તમ નારાયણનો જેવો છું, મહિમા ગાઈ શકું. અક્ષર સુદ્ધા ન ગાઈ શકે, કોની હેસિયત છે એમ કહી શકે કે હું પુરુષોત્તમ નારાયણ જેવા છે એવા કહી શકું. ખુદ ભગવાન સ્વામિનારાયણ બોલ્યા, અતિ અપાર અક્ષરાતીત, થયે તમારે તે સાથે પ્રીત. મહારાજ તમે બળભાગી બની ગયા. અક્ષરને જે અગમ્ય તત્વ છે, અક્ષરને જે ન ઓળખાય, અક્ષર પણ જેના પારને ન પામી શકે, એ મૂર્તિ સાથે તમારે પ્રીત બંધાણી, તમારે પ્રીત બંધાણી. કલ્પના કરો, કાલે ઓલા કાળિયા ધોળિયા આવ્યા હતા, હતા આ દુનિયાના મોટા કે બીજા કઈ કહો, તો કેટલાકના મનમાં એમ થતો છે ઓહો કેટલા મોટા છે, કેટલા મોટા છે. હવે એમાંથી કોઈ કાળિયો કો ધોળિયો સભામાં કોઈને બોલાવે કમિયર એમ, અને કોઈ નામ લઈને જો બોલાવે તો જેનું નામ લીધું એને તો પાવર નો અમે, આ હા હા મને બોલાવ્યો એમ, નહીં મરીન જમપુરી જાય હોય તોય પાવર નો અમે, આ મને બોલાવ્યો. તો કલ્પના કરો પુરુષોત્તમ નારાયણ અનંત ધામ ના ધણી, ક્યાં શબ્દો, ઓછા શબ્દો છે. અનંત ધામ ના ધણી તો બહુ જ ઓછા શબ્દો છે મહારાજ માટે. અનંત અવતાર ના અવતારી સ્વામી વાતમ લખે કે જેના દર્શનને માટે દેવતાઓની લાય નો થાય, દર્શન શક્ય ન બને. અરે નમસ્કાર કરી કરીને માથાના મુગટના મણી ઘસાય જાય તો પુરુષોત્તમ નારાયણના દર્શન અશક્ય છે. અરે શું વાતો કરી પુરુષોત્તમ નારાયણની, કહો. હાટીના માળિયામાં જુનાગઢ દેશમાં આપણો બગીચો હતો આંબાનો, અન્ય ભગવત પ્રસાદ સ્વામી, ભગવત સ્વરૂપદાસ સ્વામી એ બગીચાનો ખ્યાલ રાખતા, સંભાળ રાખતા, પોતે બ્રહ્મનિષ્ઠ પુરુષ. એક દાડો રાત્રે સૂતા હતા ને સંકલ્પ થયો. કેવો સંકલ્પ થયો ખબર? કે બ્રહ્માજીને ચાર મુખ છે એમ શાસ્ત્રમાં કીધું છે, તો એને સુવાનું શું સુખાવતું છે? આમ સંકલ્પ થયો. આટલો જ્યાં સંકલ્પ થયો ત્યાં તો બ્રહ્માજી વિમાન લઈને હાજર થયા અને સ્વામીને કે સ્વામી તમે શું સંકલ્પ કરો છો? કે સ્વામી મારે ચાર મુખ નથી, મારે એક જ મુખ છે. કે જરૂર પડે તો હું ચાર મુખ ધારણ કરી શકું છું, બાકી છે મારે એક જ મુખ. એમ કહીને સ્વામીને આગળ હાથ જોડીને કે સ્વામી તમારો સંકલ્પ મેં સિદ્ધ કર્યો, હવે તમે મારો એક સંકલ્પ સિદ્ધ કરો ને. તો કે શું સંકલ્પ? તો કે મારા મનની અંદર સદગુરુ વર્ય ગુણાદિતાનંદ સ્વામીના દર્શનની ઈચ્છા છે, સ્વામી મને દર્શન કરાવો ને. ત્યારે ભગવદાનંદ સ્વામી કે તમે જાઓ ને કે દર્શન કરી આવો ને એકલા. તો કે મને એમ દર્શન થતા નથી. કે કલ્પના કરો બ્રહ્માદિકને ભગવાન સ્વામિનારાયણના સંતના દર્શન અશક્ય છે. શું આપણી પ્રાપ્તિ છે સ્વામી! તમે સાથે આવો ને તમે કરાવો ને તો થાય. સ્વામી કે પણ અહીંયાથી જુનાગઢ દૂર બહુ જ, કે સાથે કેમ મારે આવું? તો કે વિમાન લઈને આવ્યો સ્વામી, બેસી જાઓ. કે અને વિમાનમાં બેસાડ્યા, વિમાનમાં બેસાડીને જુનાગઢ જઈને શિખર ઉપર ઊભું રાખ્યું. સ્વામી કે ચાલો આપણે દર્શન કરી આવી. તો કે સ્વામી એમ મારાથી ન અવાય, પહેલા તમે રજા લેતા હો. કે સ્વામીની રજા વિના મારાથી જો અવાય ને આવું તો અપરાધ થઈ જાય. શું મોટપ છે! ત્યારે ભગવદાનંદ સ્વામી રજા લેવા ગયા, પગે લાગ્યા. સ્વામી કે તમે? તો કે હા, બ્રહ્માજીને સાથે લઈને આવ્યો છું ને બ્રહ્માજીના ને તમારા દર્શનની ઈચ્છા છે. સ્વામી તમે જો રજા આપો ને તો દર્શન કરવા આવે. ત્યારે ગુણાદિતાનંદ સ્વામી કહે કે સ્વામી તમે હારે આવ્યા છો એટલે હું ના નથી પાડતો, ભલે દર્શન કરી જાય, પણ વારે વારે આવવાને લેતા નહીં આવતા. કે કલ્પના કરો ભગવાન સ્વામિના સંતની મહાનતા, એમ વારે વારે આવવાને લેતા નહીં આવશો. આજ તમે લાવ્યા છો ભલે દર્શન કરી જાય, કહો. આ પ્રાપ્તિ આપણને થઈ છે, અન્યથા કોઈને નથી. અંતો કે બધાને મહેમાનો તો સ્વામીનો તકલીફ જ આ છે. આ પ્રાપ્તિ થયા પછી સમજણમાં ફેર રહે છે, સમજાતું નથી એમ. સ્વામી વાતો લખ્યું, સ્વામી કે દૂર દૂરના દેશના ભક્તો એને કથા વાર્તા સાંભળ્યા છે અને અહીંયાના તો મેળા ઉપર ચડીને મંડળીઓ જમાવી છે. કે લે અહીંના જે છે ને તો મેળા ઉપર મંડળીઓ જમાવી છે અને બહારના દેશાંતરના આવીને ભક્તો અહીંયા કથા વાર્તાનો લાભ લઈશ. કે કહો મહિમા સમજો બહુ કઠિન. એમાં બે કારણ હતા, એક તો સ્વામીની મહત્તા જીરવાય એમ નહોતી ને બીજા નંબરમાં વિષયનું ખંડન ઉકા કાઢતા ભાઈ, બહુ વિષયનું ખંડન કરે. તે વિષયનું ખંડન તો ભલભલાને હલબલાઈ નાખે, સમજાય? ભલભલાને એમ થઈ જાય કે હવે હદ થાય, બંધ કરે થારું. ઉપાસના બાબત એવી છે ને આજ્ઞા બાબત એવી, જેમ છે એમ લેવા માંડે ને ત્યારે એમ થાય કે હવે બંધ કરે થારું એમ. તો તમે કલ્પના કરો સ્વામી કેવી કથા કરતા છે. એના શિષ્ય એવી માનતા માની કે આ ડોહો હવે મરે ને તો રાધારમણ દેવને થાળ કરાવી, કહો. સાચી વાતમાં કેટલી કડવાશ છે તમે કલ્પના કરો. આ ડોહો મરે તો રાધારમણ દેવને થાળ કરાવી. કે તે રાધારમણ દેવે ન સાંભળ્યું એટલે પછી શિષ્યએ પોતે કાયદો હાથમાં લીધો. સ્વામી એમ હાલ્યા જતા હતા ત્રીજે માળેથી મોટું બેલું લઈ નાખ્યું સ્વામીની ઉપર. બેલું પડખે પડ્યું ત્યારે સ્વામી લાંબો હાથ કરીને કીધું, તારો મેરો નહીં મરો, ભગવાન સ્વામિનારાયણ 25 વર્ષની આવડતા વધારી દીધી છે, કે કહો કેટલું કઠણ કામ હશે. પણ એ નંદ સંતો નિર્ધાર કર્યો હતો એમ કે જીવને માયામાંથી બહાર કાઢે છૂટકો. નિષ્કળાનંદ સ્વામી કે અમે સાચે સાચું કહેશું, હરી રાખે તેમ રહેશું. અમે તો સાચે સાચું કહેશું, હરી રાખે તેમ રહેશું. બાકી કામ મહા કઠિન છે. પણ આ વાતની ઘેડ જો બેહી જાય, જીવ માયાની અંદર રહે નહીં, અષ્ટાવરણને પાર શેખ પુરુષોત્તમ નારાયણની મૂર્તિ સુધી પહોંચે. જો વાતની ઘેડ બેહી જાય તો નિષ્કળન સ્વામી કે કઠણ વચન કહું છું રે, કડવા કાકચ રૂપ દર દિને ગોળી દઉં છું રે, સુખ થાવા અનુપ ખરે મને જે જન ખાવશે રે, આવું જે ઔષધ જીરણ રોગ તેનો જ આવશે રે, સુખી થાશે સદ્ય કો. સ્વામી કે જીરણ રોગ જન્મ મરણ નો ટળી જશે. આજ પુરુષોત્તમ નારાયણ કેટલી પોતાને સ્વમુખે મોટે એમ કહે છે, અતિ અપાર અક્ષર અતીત થાય તમારે તે સાથે પ્રીત. અક્ષરને પણ અતીત છે, એ પણ જેના મહિમાને પાર પામી શકે તેમ નથી, એ પુરુષોત્તમ નારાયણ સાથે તમારે પ્રીત બંધાણે છે, તમારે સીધો સંબંધ છે. મહારાજ કે ભક્ત જગત માહી છે જો ઘણા, ઉપાસક અવતાર તણા. મહારાજ કે ભક્તની કઈ તાણ નથી આ દુનિયામાં, આ દુનિયા ભગતની જ ભરી જ, પણ કોના ભગત છે? ઉપાસક અવતાર તણા, અવતારીના નથી અવતારના છે. જે જે મૂર્તિ જનને ભાવે તે મૂર્તિ નિજ ધામ પહોંચાવે, જેને જે મૂર્તિ ગમે તે મૂર્તિ ત્યાં લઈ જાય, જે વાત મહારાજે લોયાના 18માં કીધી. પોતાનું મૂળ સ્વરૂપને પામે તે મૂળ સ્વરૂપ, આમાં કેટલા ખલવાઈ જાય, મૂળ સ્વરૂપ એટલે જ્યાંથી પ્રગટ થયું ત્યાં પામે. વિરાટ પ્રધાન મહાપુરુષ જ્યાંથી જે અવતાર થયો હોય એનો ભજનારો એને પામે, પણ આ સહજાનંદ રૂપી સલોણી મૂર્તિ ન મળે, ન મળે, ન મળે. એ તો સર્વથી પર છે, આવી જ્યારે ઘેડ હૃદયમાં બેસી જાય તે દિવસે પુરુષોત્તમ નારાયણનો મિલાપ થાય. મહારાજ કે જે જે મૂર્તિ જનને ભાવે તે મૂર્તિ નિજ ધામ પહોંચાવે, પણ સર્વે પાર જે પ્રાપ્તિ, શબ્દ સમજ્યો, પણ સર્વે પાર જે પ્રાપ્તિ તે છે તમારે કહે પ્રાણપતિ. પણ સર્વથી પર એની પ્રાપ્તિ તે છે તમારે કહે પ્રાણપતિ. એની પ્રાપ્તિ તમને થઈ છે, અવર બીજા કોઈને નથી. આવી વાતની ઘેડ જો હૃદયની અંદર બેસી જાય તો જીવમાં દુબળાઈ પણ ન રહે. મહારાજ જેવા છે એવો માર્ગ મહારાજે ચલાવ્યો. મહારાજ કે રસિક માર્ગ છે, એમાં કલ્યાણ જરૂર થાય છે, પણ કલ્યાણ થોડાનું થાય ને જાજા તો બિચાર લપસી પડે છે. માટે અમે માર્ગને બહુ સ્વીકાર્યો નહીં, માર્ગે ચાલ્યા જ નહીં. બીજો મહારાજ કે બ્રહ્મ જ્ઞાનનો જે માર્ગ છે, આત્મજ્ઞાનનો માર્ગ, એમાં પણ ઘણા બધા એનું ભૂંડું થાય છે. કેવી રીતે ઓળું સમજાય છે તો મહારાજે અદ્ભુત વાત બતાવી કે જે બ્રહ્મ છે તે જ પ્રકૃતિ પુરુષ રૂપ થાય છે, અને પછી તે જ બ્રહ્મ બ્રહ્મ વિષ્ણુ રૂપે થાય છે. જો બ્રહ્મ માર્ગ વાળા એને બિચારે પરબ્રહ્મની તો દિશા જ નથી જડી, સમજાય? પરબ્રહ્મની તો દિશા જ નથી જડી, બ્રહ્મ સુધી જ પહોંચ્યા છે. જે બ્રહ્મ છે તે જ પ્રકૃતિ પુરુષ રૂપે થાય છે, એમાંથી ચયું હોય એમ, સમજ્યા? જેમ માટલું હોય પાણીનું, અહીંયા તો ન હોય, અહીંયા તો ચવવાની વાસ્તો લાગડ દેખાય. તમને કહું, આ પાઇપ પાણીની ચાલતી હોય ને, બરાબર, વિન્ટર ચાલતો હોય ત્યારે પાઇપની બહાર જે પાણી નીકળે ને, ટીપા બૂંદ બાંધી ગયા હોય એને ચેવું કહેવાય એમ, અને પછી ટપકે. આ લોકો એવું માને કે બ્રહ્મ ચેવ્યું ને એમાં ટપક્યું, એ પ્રકૃતિ પુરુષ થયું એમ, એમાંથી ટપકીને બ્રહ્મ વિષ્ણુ મહેશ થયું, માટે એનું એ જ છે એમ. પછી ઇન્દ્ર ચંદ્ર બધા રૂપે એ થયું, અને જીવ પણ એ ટપકેલો છે. એકોહમ બહુસ્યા પ્રજાએ, જે વાત મહારાજે પ્રથમ 41માં વચનામૃતની અંદર પણ ટાંકી કે લોકો શ્રુતિનું આવો અર્થઘટન કરે છે, પણ મહારાજ કે એવો અર્થઘટન નથી. તમે વિદિત વાતી મૃત્યુ મેતિ નાન્ય પંથા વિદ્યતે નાયચા. મહારાજ કે આવું અર્થઘટન છે, જે એક પુરુષોત્તમ છે, જો કે આ તો પુરુષોત્તમ સુધી પહોંચે નહીં, આ તો એવું માનું જે બ્રહ્મ તત્વ છે એ જ ચેવીને પ્રકૃતિ પુરુષ રૂપે થયું, બ્રહ્મ વિષ્ણુ મહેશ રૂપે થયું, ઇન્દ્ર રૂપે થયું, ચંદ્ર રૂપે થયું અને એ જીવ રૂપે થયું. માટે બ્રહ્મ અને જીવ બે અલગ નથી, હું સમજે છે, બે અલગ નથી. જીવ છે એ જ બ્રહ્મ વિષ્ણુ મહેશ છે, એ જ પ્રકૃતિ પુરુષ છે અને એ જ બ્રહ્મ છે, બે અલગ નથી. એમાં દાસત્વપણું અને સ્વામીત્વપણું છે જ નહીં, કોઈ સ્વામી નથી, કોઈ દાસ નથી, તો પછી દાસ બની સેવા કોની કરે? છે જ નહીં. માટે એમાં ઉપાસના જેવું કશું છે જ નહીં, ઉપાસના જેવું રહેતું નથી. બધા જ ભગવાન, તો પછી ભજન કોનું કરે? કો તમે જોજો, ઘરની અંદર ચાર માણસો ને ચાર માણસો અને ચારે વહીવટ કરવા માંડે ને તોય ઘર ન ચાલે. લો, તમારા પાર્ટનરશીપમાં ધંધો ચાલતો ને જેટલા પાર્ટનર બધા વહીવટ કરે ને તોય એ ધંધો ન ચાલે. તો આ બધા ભગવાન થઈ જાય તો જગત કેમ હાલે? કોઈ મહારાજ કે પણ એ અજ્ઞાની છે, આમ જ સમજે. લો, અને મતલબ ઉપાસના માર્ગ જતો રહે છે, દાસત્વ ભાવ જતો રહે અને દાસત્વ ભાવ જતો રહે, ઉપાસના માર્ગ જતો, એટલે ભક્તિ જતી રહે અને ભક્તિ જતા રહેતાની સાથે જીવાત્મા પછી એવું માને છે આપણે બ્રહ્મ છીએ, ભજન કોનું કરીને, ગમે તેવું પાપ કરીએ તો આપણને અડતું નથી. આમ માનીને પછી પાપને માર્ગે ચાલે છે. બ્રહ્મ છે એ તો આકાશ સરખો નિર્લેપ છે, અને બ્રહ્મનું લક્ષણ કીધું હોય એવું, આપણે બ્રહ્મ છીએ માટે આકાશ સરખા નિર્લેપ છીએ, ગમે તેમ કરીએ તો આપણને કાંઈ અડતું જ નથી, એમ માની પાપ કરે છે. મતલબ એ કલ્યાણના માર્ગ થકી ગોથલ્લું ખાઈ જાય છે. આ બે રીતે મોક્ષ માર્ગ થકી પડી જાય છે. પેલા મહારાજ પડ્યાનો ઉપાય બતાવ્યો, ઉપાય માને કેમ પડે છે બતાવ્યો. અને તો કોઈ એમ કહે જેને પડવું હોય ને એને આમ કરવું, એમ મહારાજ કીધું, એમ નથી કહેતો. કેમ જીવાત્મા પડે છે મોક્ષ માર્ગ થકી એ વાત બતાવી, હવે કેમ સમજે તો મોક્ષ થાય એ વાત મહારાજ આગળ જરાક વધીને સમજાવે છે. પછી સર્વે પરમહંસ વિચારી રહ્યા પણ કોઈથી ઉત્તર ન થયો. શેનો ઉત્તર? કે આવી રીતે સમજવાથી મોક્ષ માર્ગ થકી પડી જાય છે, પણ હવે કેમ સમજે તો મોક્ષ માર્ગ થકી ન પડે, આવો મહારાજે પ્રશ્ન પૂછ્યો પણ કોઈથી ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એનો ઉત્તર તો એ છે, જેમ પોતાની માતા હોય અથવા બેન હોય તથા દીકરી હોય તે ઘણી રૂપવાનો હોય તો પણ તેને દેખીને મનને વિશે વિકાર થતો નથી. ભક્તો હરે મહારાજ સંભાળજો, તેમજ તેની સાથે બોલે છે, સ્પર્શ કરે છે તો પણ મનને વિશે લેશ માત્ર વિકાર થતો નથી. એવી રીતે ભગવાનના ભક્ત જે બાયો હોય તેની વિશે માં બેન ને દીકરી તેની બુદ્ધિ રહે તો કોઈ રીતે વિકાર થાય નહીં. અને રસિક માર્ગે કરીને ભગવાનને ભજીને અભયપદને પામે, અને જ્યારે એમ ન સમજે અને કોઈ મોટા ભગવાનના ભક્ત બાયો હોય તેને દેખીને અવળું સમજે ત્યારે એને મોટો દોષ લાગે. અને જે અન્ય સ્ત્રીને દેખવે કરીને દોષ લાગ્યો હોય તે તો ભગવાનના ભક્તને દર્શને કરીને ટળે છે, અને ભગવાનના ભક્તને જોઈને જે દોષ લાગ્યો હોય તેને ટાળ્યાનો ઉપાય શાસ્ત્રમાં કહ્યો જ નથી. તેમજ ભગવાનનો ભક્ત જે પુરુષ હોય તેને દેખીને જે સ્ત્રી અવળું સમજે તેને પણ એ પાપ થકી કોઈ કાળે છૂટાય નહીં. ત્યાં શ્લોક છે, જે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનિશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. એ શ્લોકનો અર્થ એ છે, જે બીજે ઠેકાણે પાપ કર્યો હોય તે તો ભગવાન કે ભગવાનના ભક્ત પાસે ગઈએ છૂટે, અને ભગવાનને ભગવાનના ભક્ત પાસે જઈને જે પાપ કરે તે તો તીર્થક્ષેત્રનું પાપ છે, તે વજ્રલેપ થાય છે. માટે જેને રસિક માર્ગે કરીને ભગવાનને ભજવા હોય તેને તો જેવી રીતે અમે વાત કરી તેવી રીતે નિર્દોષ બુદ્ધિ રાખવી. મહારાજે રસિક માર્ગે કરીને કેવી રીતે વિઘ્ન ન થાય એ વાત બતાવી. કે રસિક માર્ગે કરીને ભજન કરતો હોય ને તેમ છતાંય એને વિઘ્ન ન થાય ને પરમાત્મા સુધી પહોંચી જાય એનો શો ઉપાય? તો મહારાજ કે ભજન કરતા ભગવાનના ભક્ત સ્ત્રીને જ્યારે દેખે, એ યુવાનો હોય સ્વરૂપવાનો ગમે તે સ્થિતિમાં હોય, પણ એને જોતાની સાથે મન વિકાર પામે યા તો ન પામે, પણ જોતાની સાથે સંકલ્પ કરે આ તો મારી માં છે, મારી બેન છે, મારી દીકરી છે, આવો જો સંકલ્પ કરે તો મહારાજ કે મન વિકારને પામે નહીં. મહારાજ કે ગમે તે સ્વરૂપવાન નારી હોય, ગમે તે સ્વરૂપવાન, પણ એ પોતાની માં બેન દીકરી હોય તો મન વિકારને પામતું નથી, એવો સંકલ્પ જો કરે તો એ કલ્યાણના માર્ગ થકી પડે નહીં. પણ આ વચનામૃતની સાથે એક વચનામૃત થોડુંક આમ બાધ કરે છે, લોયાનું 10મું વચનામૃત. મહારાજ કે અતિ તીવ્ર વેગ જ્યારે જીવને લાગ્યો હોય ત્યારે, અતિ તીવ્ર વેગ જ્યારે લાગ્યો હોય ત્યારે શેનો? દોષનો, પછી કોઈ પણ દોષ હોય. એમાં આ વચનામૃત છે કે મા બેન દીકરીની સાથે જેવો સંબંધ છે એવો અન્ય નારીની સાથે રાખે વિકાર ન પામે. માટે આના સંદર્ભમાં આપણે લઈએ તો મહારાજે લોયાના 10મામાં એવું કીધું, અતિ કામનો તીવ્ર વેગ જ્યારે લાગ્યો હોય ત્યારે પોતાની મા બેન દીકરી કોઈનો મેળ રહેતો નથી અને પોતાની મા બેન અને દીકરીને જોઈને પણ વિકાર થાય છે. બે શબ્દ મહારાજના, આઈ મહારાજનો એ મહારાજ, પરસ્પર ક્રોસ થયા. પણ શ્રીજી મહારાજ આ લોકની અંદર હોશિયાર માણસ હોય ને, તમારે ટ્રેન ચાલતી હોય ટ્રેન, તમે હોશિયાર માણસ તો સિગ્નલ આપવામાં ભૂલ ન કરે. આમને સામને બે ટ્રેન આવતી હોય તો કોઈ ભટકાઈ નહીં જતી, બીજાને લાગે અજાણ્યા લાગે એ હમણાં થઈ ભેગી ભટકાણી, ભયંક દેખાનો અવાજ થાય છે, પણ મૂરખ ન ભટકાય, સમજે? એમ બે વચનામૃત જ્યારે જોવે જો જ્ઞાન ન હોય તેમ લાગે આમને સામને બે ભટકાણા, ન ભટકાય. પુરુષોત્તમ નારાયણ સિગ્નલ પાડે, ભટકાતા છે ભલા માણસ. મહારાજે અહીંયા જે વાત બતાવી છે એ કોણ છે? ભગવાનનો ભક્ત છે, બરાબર સમજો, ભગવાનનો ભક્ત છે. ભક્ત છે સાથે જ્ઞાની છે. જ્ઞાની હોય ભગવાનનો ભક્ત હોય એને કદી પણ પોતાની મા બેન અને દીકરીની સાથે મન વિકારને પામે નહીં, બરાબર સમજો. ભગવાનનો ભક્ત ખરેખરો હોય એને કદી પોતાની મા બેન દીકરીને જોઈને મન વિકારને પામે નહીં. માટે મહારાજ અહીંયા લખ્યું, ત્યાં કોણ લખ્યો? અતિ જેવને કામનો તીવ્ર વેગ છે એ ભક્ત છે. લોયાના 10મામાં જે મહારાજ વાત કરી એ તો જગતનો કામીમાં કામી જીવની વાત છે, બરાબર સમજો. જગતનો કામી પુરુષ એની વાત છે. મારે કે જગતનો કામી પુરુષ હોય એને મા બેન દીકરીનો મેળ ન હોય, બાકી ભગવાનનો ભક્ત જે હોય એને તો અન્ય નારીને વિશે પણ ગાંઠ ઉઠવાની શક્યતા નથી, પણ રખે ને ક્યારેક દેશકાળે કરીને ઉઠે, એ ન ઉઠે એટલે મહારાજ કહે શું કે મા બેન અને દીકરીની ભાવના કેળવીએ. અને લોયાના 10મા વચનામૃતમાં જે વાત છે એ એક તો અતિ કામી છે, અતિ તીવ્ર વેગ છે, અને મહારાજ તેમ લખ્યું એને દેશકાળ વિપરીત થાય. જો બે શબ્દ, એક તો કામિષ્ટ છે અને દેશકાળ વિપરીત થાય તો એને તો મેળ ન જ રહે. માટે પરસ્પર વચનામૃતમાં બાધ નથી. મહારાજે મોક્ષના પથે ચાલવું હોય એને કેવો વિચાર કરવો? બીજી એક વાત બતાવી, એવો વિચાર કરે કે જગતનો જીવ હોય અને પર નારીનો સંગ કરે અને એને જેટલું પાપ લાગે, હું તો ભગવાનનો ભક્ત છું. જગતનો જીવ પર નારીનો સંગ કરીને જેટલું પાપ લાગે એટલું જ પાપ, કેવળ હું અયોગ્ય ઘાટ કરું તો મને લાગે, કારણ કે હું જે ઘાટ ઉઠાવું છું એ ભગવાનના ભક્ત સ્ત્રીના ઉપર ઉઠાવું છે. જે ભગવાનના ભક્ત સ્ત્રી એના દર્શન માત્રથી પાપ બળીને ખાખ થઈ જાય એની વિશે મેં કુડો ઘાટ કર્યો. જ્યાં પાપ ધોવાનું સ્થાનક છે, જેના દર્શન માત્ર થી પાપ તમામ ધોવાઈ જાય એમ છે, એ જગ્યાએ મેં અયોગ્ય ઘાટ કર્યો તો મને બહુ જ મોટું પાપ લાગશે. હું જો ઘાટ કરીશ તો કાળાંતરે આ પાપમાંથી મુક્ત નહીં થાવ. આવો અગાઉથી જો વિચાર કરે તો મહારાજ કે કદી પણ એ ભક્તને ભગવાનના ભક્ત સ્ત્રીને વિશે કૂડો ઘાટ થાય નહીં. એવી જ રીતે મહારાજ કે સ્ત્રી ભક્ત હોય અને પુરુષની પરત્વે એવો સંકલ્પ કરે કે આ તો ભગવાનના ભક્તો પુરુષો છે, અને દર્શન માત્રથી તમામ દોષો ટળે, એને બદલે હું જો અયોગ્ય ઘાટ કરીશ તો દિશા મારી શું થશે, મોક્ષના પથ તકી હું કાયમને માટે ફંટાઈ જઈશ, પડી જઈશ. આવો સંકલ્પ સ્ત્રી ભક્તો કરે તો એને પણ કોઈ દિવસ મોક્ષના માર્ગ થકી વિઘ્ન થાય નહીં. તમને એક સૂક્ષ્મ પોઈન્ટ બતાવું. મહારાજે આ માર્ગ બતાવ્યો કે આવી રીતે રહેશો, જે રહેશે તેને રસિક માર્ગે કરીને ભક્તિ કરતા વિઘ્ન ન થાય એમ વાત મહારાજે કરી, પણ રસિક માર્ગ પ્રવર્તા એવો નહીં. સમજાય? વાત કરી, પ્રવર્તા એવો નહીં. એટલે મહારાજે મંદિરો અલગ કર્યા. અને અહીંયા આપણે અલગ ન કરી શકીએ, અલગ જેવું કર્યું આપણે, જો કે પુરુષ ભક્તો દર્શન કરતા તેને પુરુષના જ દર્શન થાય, સ્ત્રી ભક્તોને સ્ત્રી ભક્તોના જ દર્શન થાય. સમજાય? મહારાજે કીધું આમ કરવાથી વિઘ્ન નહીં થાય, વિઘ્ન નહીં થાય. પરંતુ તેમ છતાંય મહારાજને સંકલ્પ એવો ઉઠ્યો હશે કે વિઘ્ન થાય એમ નથી, પણ તેમ છતાંય મન મહા ખતરનાક છે, વિશ્વાસ મૂક્યા જેવું નથી. સંગા સંજાય તે કામ ક્રોધા, કામત ક્રોધાવી જાય તે, એનો સંગ કાયમ રહેશે તો પુરુષ ભક્ત સ્ત્રીને વિશે મા બેનની ભાવના કરતા કરતાય પણ ક્યારેક રજોગુણનું અવલંબન આવશે, પોતાની સ્થિતિમાંથી ડોલી જશે. માટે કદી મારા ભક્તને વિઘ્ન ન થાય, મોક્ષના માર્ગ થકી ક્યારેય પણ પડી ન જાય. માટે મહારાજ કે આમ સમજવાથી રસિક માર્ગ નિર્વિઘ્ન હોવા છતાંય અમારે રસિક માર્ગે ચલાવવા જ નથી એમ.